તારીખ 22/3/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 194 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 632
એમ કહ્યું જ્ઞાન પ્રાપ્તિમાં આત્મજ્ઞાન એ અનુભવ જ્ઞાન હોવાથી અનુભવ જ્ઞાનની પ્રાપ્તિ અનુભવી જ્ઞાની પુરુષના યોગ વિના બની શકતી નથી. આત્મજ્ઞાનના માર્ગથી અજાણ જીવને એવી સૂઝ પોતાની ભાવનાને કારણે આવે છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જ છે અને પોતે અજાણ છે તો જાણીતાને સાથે કે માથે રાખ્યા વિના છૂટકો નથી એવો વિવેક સહેજે સહેજે ભાવનાને કારણે જ્ઞાનમાં ઉત્પન્ન થાય છે. કૃપાળુ દેવ એમ કહે છે કે અમારી પણ એ જ સ્થિતિ ભૂતકાળમાં થઈ હતી અને ત્રણે કાળે જ્ઞાન પ્રાપ્તિનો આ સિવાય કે બીજો કોઈ માર્ગ નથી. એટલું જ નહીં, સર્વશાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતા, 5 મિનિટ છે, સર્વશાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતા એ જ છે. અનેક શાસ્ત્રોમાંથી એમણે આ નિચોડ કાઢ્યો કે શાસ્ત્રોમાં જે બોધ છે, ઉપદેશ છે, બોધ એટલે ઉપદેશ છે, એ ઉપદેશ પાછળ આ અભિપ્રાય છે, આ લક્ષ્ય છે, આ ઈરાદો છે કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થશે, બીજી રીતે નહીં થાય. સમયસારમાં પણ એ વિષય અમૃતચંદ્ર આચાર્ય 4th ગાથાની ટીકામાં લીધો છે. સર્વશાસ્ત્રોનો બોધલક્ષ જોવા જતા એ છે અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે, કોને કોને માટે વાત છે, જે કોઈ જીવ છૂટવા ઈચ્છે છે એને માટે વાત છે. હજી પરિભ્રમણથી છૂટવું નથી અને પરિભ્રમણના કારણભૂત પરિણામોમાં રસ પડે છે તે સત્પુરુષ પ્રાપ્ત હોય તો પણ જ્ઞાન પ્રાપ્તિ કરી શકતો નથી એવી સ્થિતિ ઊભી થાય છે. એટલે જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો, એમાં અખંડ વૃત્તિ કહેવાનો મતલબ છે એનો કોઈ ઓલ્ટરનેટિવ ન શોધવો, છે પણ નહીં તેમ બીજી રીતે આત્મકલ્યાણ કરવાનો પ્રયાસ ન કરવો કે વિકલ્પ ન કરવો કે ઈચ્છા ન કરવી. માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે એ રીતે સત્પુરુષના ચરણારવિંદ સેવા નથી, એમના પ્રત્યે અચળ પ્રેમ આવ્યો નથી, સમ્યક પ્રતીતિ થઈ નથી, એ પ્રકારનો ઉપાય કર્યો થયો નથી, તેથી જ અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. બાકી તો શાસ્ત્ર જ્ઞાન અંગપૂર્વનું કરી લીધું, જપ તપ પણ મુનિદશા યોગ્ય કરી લીધા, શું બાકી રહ્યું સાધનમાં? પણ આ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. કેમ કે એને પોતાની રીતે જપ તપ કર્યા, પોતાના મતિ કલ્પનાથી શાસ્ત્રો વાંચ્યા, શાસ્ત્રો પણ પોતાના મતિ કલ્પનાથી વાંચ્યા, જપ તપ પણ પોતાની મતિ કલ્પનાએ કર્યું. એ બધો જીવનો સ્વચ્છંદ થયો. શું થયો? જીવનો સ્વચ્છંદ થયો. જ્યાં સુધી જીવને સ્વચ્છંદ રૂપી અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. જ્યાં સુધી એ સૂજતું નથી એ સત્પુરુષના ચરણારવિંદ સેવું, ત્યાં સુધી એને સ્વચ્છંદે આત્મકલ્યાણ કરવાના વિચારો અને ઉપાયો એ કર્યા કરે છે. એ જીવને સ્વચ્છંદ રૂપી અંધત્વ છે અને એ અંધારામાં એને આ માર્ગ સૂજતો નથી. બીજું સૂજે છે પણ ખરો માર્ગ સૂજતો નથી. તેથી એ સિદ્ધાંત ફલિત થાય છે. આ ઉપરથી એ સિદ્ધાંત ફલિત થાય છે કે જે જીવને અંતરથી છૂટવાની ભાવના થાય છે, ખરેખર છૂટવા ઈચ્છે છે, તેને આ સૂજ આવે છે. માર્ગ જોયેલાને પકડ્યા વગર હું માર્ગ પામી શકીશ નહીં, એ સૂજ એને આવે છે. એવી સૂજ આવવી એ યથાર્થ અંતરની ભાવનાને લક્ષણ છે અથવા સ્વરૂપ છે અથવા એ યથાર્થ છે એમ એ સૂચવે છે. એવી સૂજ નથી આવતી એ બતાવે છે કે ખરેખર હજી એને છૂટવું નથી. નહીતર આ વાત એને સૂજ્યા વિના શું થાય છે કે શાસ્ત્ર આદિ વાંચે છે ત્યારે આ રીતે માર્ગ કહેવા માંગે છે, મને ખબર પડે છે, હું સમજુ છું, એને લાયકા કરે છે. પણ એ સ્વચ્છંદ છે અને સ્વચ્છંદથી પ્રાપ્ત થયેલું અંધત્વ પણ છે. અંધદશા થઈ ગઈ એટલે સાચો ઉપાય ન સૂજો એમ કેમ છે. જ્યાં સુધી સ્વચ્છંદ રૂપી અંધત્વ છે ત્યાં સુધી આ માર્ગનું દર્શન થતું નથી. એ અંધત્વ ટાળવા માટે શું કરવું? હવે પ્રશ્ન એ થાય, એવું અંધત્વ વર્તતું હોય એને શું કરવું જોઈએ? કે જીવે એ માર્ગનો વિચાર કરવો. કયા માર્ગનો વિચાર કરવો? કે સજીવન મૂર્તિ વિના હું પામી શકીશ નહીં, અંધા હું અજાણો છું, કેવી રીતે કયા રસ્તે ચાલીશ મને તો ખબર પડવાની જ નથી. એ માર્ગનો વિચાર કરવો અને દ્રઢ મોક્ષેચ્છા કરવી, દ્રઢ ભાવના કરવી, છૂટવાની ભાવના તીવ્ર કરવી. દ્રઢ મોક્ષેચ્છા અથવા પરિભ્રમણથી છૂટવાની અંતરથી જાગૃત થયેલી ભાવના એ તમામ સિદ્ધિનું મૂળ છે. આગળની જેટલી દશાઓ પ્રાપ્ત થવાની એ બધાનું મૂળ આ એક ભાવનામાં રહેલું છે. એટલી મોટી એ વાત છે. એટલે દ્રઢ મોક્ષેચ્છા કરવી, એટલું જ નહીં, એ વિચારમાં અપ્રમત રહેવું, શિથિલતા નહીં આવવા દેવી. અપ્રમત રહેવું એટલે એક લઈએ કામ કરવું, શિથિલતા આવે ગડબડ થઈ જાય વારંવાર એમ નહીં ચાલવું જોઈએ. એ વિચારમાં અપ્રમત રહેવું તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે. એ નિશંક માનજો. શું કહે છે? તો માર્ગની પ્રાપ્તિ થવાની થવાની થવાની, સ્વચ્છંદ રૂપી અંધત્વ પણ મટી જવાનું, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. જેને છૂટવું છે એને માનનાર કોણ છે? એ તો બીજાની તો પહોંચ્યા નહીં, છૂટવું છે એને કોણ માનનાર છે? જીવ રોકાય છે એ પોતાના કારણે રોકાય છે, પોતાને હજી લાગણીઓ પડી છે, જે જે પ્રતિબંધના નિમિત્ત છે એમાં પોતાનું મોહ છે, પોતાનું મમત્વ છે, પોતાની લાગણી છે, એટલે રોકાય છે. અને જીવ એ મૂકી નથી શકતો એ મોટી કરુણતા છે, એ મોટી ટ્રેજેડી છે. ન સમજે તો ન મૂકી શકે, સમજે અને ન મૂકે એ બહુ મોટી કરુણતા છે. અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. શું છે આ રસ્તો? એને નથી પોતાની મનમાની કરીને અવળે માર્ગે ચાલ્યો છે. અવળે માર્ગે ચાલ્યો છે, નાનીના માર્ગે ચાલ્યો નથી, બીજી રીતે ચાલવાનો એને પ્રયત્ન કર્યો છે. હજી પણ આપણે આ ચર્ચા ચાલે છે ત્યારે કોઈ કોઈ એમ પૂછે છે, મને આવા પરિણામ થાય મટાડવા શું કરવું, મને આવા પરિણામ થાય મટાડવા શું કરવું. એ મટાડવાનો તો એક જ ઉપાય છે, જ્યાં સુધી નાનીના માર્ગે ચાલવાનું નહીં બને ત્યાં સુધી આડા અવળા પરિણામો થયા વિના રહેવાના જ નથી, થયા જ કરશે. માટે બીજો રસ્તો શોધવાનો, જે બીજો રસ્તે ચાલવાનો જે વિકલ્પ આવે છે એ એમ બતાવે છે કે જે રસ્તો બતાવ્યો છે એમાં પોતાને પોતાનું પ્રયોજન દેખાડવું નથી, નહીંતર તરત પકડે જ. અરે મારે આ સિવાય બીજું કંઈ કરવું જ ન જોઈએ, આ સિવાય બીજા રસ્તે ચાલવું જ ન જોઈએ, એમ સીધું એને આવી જાય, પછી બીજો વિકલ્પ કરવાનો પ્રશ્ન રહેતો નથી. અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે, જોકે તેણે જપ તપ અને શાસ્ત્ર અધ્યયન વગેરે વગેરે બધું અનંત વાર કર્યું છે, એક બે વાર નથી કર્યું પણ અનંત વાર કર્યું છે, અને એકે વાર કલ્યાણ થયું નથી. અનંત વાર કર્યું છે તથાપિ જે કાંઈ કરવા યોગ્ય છે, જે કાંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી, જે એમે પ્રથમ જ જણાવ્યું છે. જ્ઞાની પુરુષના ચરણારવિંદ સેવાની જે વાત કરી છે એ અમે પહેલે જ કર્યું છે, એ એણે કર્યું નથી, બાકી બધું કર્યું છે. ક્યાં ભૂલ્યો? શાસ્ત્ર વાંચ્યો, જપતપ કર્યા, ભૂલ્યો ક્યાં? સત્પુરુષના વિષયમાં જીવ ભૂલ્યો છે, બધી વખતે અહીંયા જ ભૂલ્યો છે. એમ કરે છે તો એમ સારી ભાવનાથી કરે છે કે મારે સંસારથી છૂટવું છે, તપ એટલા માટે કરું છું કે કર્મોની નિર્જરા થાય, શાસ્ત્ર એટલા માટે વાંચું છું કે મારું અજ્ઞાન મટે અને પરિભ્રમણ મટે, પણ જે કરવા યોગ્ય છે કર્યું. સુયજ્ઞાન સૂત્રમાં, એટલે સુયજ્ઞાન સૂત્રમાં પ્રથમ શ્રુત સ્કંદના બીજા અધ્યયનની 31-32મી ગાથામાં એ વાત છે. સુયજ્ઞાન સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં 98 પુત્રને ઉપદેશ્યા છે, વ્યવહારે એમના પુત્ર, એ તો કઈ ભગવાન તો કઈ માનતા નથી કે આ કઈ મારા પુત્ર છે, પરિભ્રમણ કરતા જીવ સંયોગમાં આવી ગયા, પાત્રતા વાળા છે એટલે ઉપદેશ કરે છે, મોક્ષ માર્ગે ચઢાવ્યા છે. એ 98 પુત્રને મોક્ષ માર્ગે ચઢાવ્યા છે, ત્યાં એ જ ઉપદેશ કર્યો છે, એને મોક્ષ માર્ગે ચઢાવ્યા ને એનો મોક્ષ પણ થઈ ગયો. પણ એમને એ જ ઉપદેશ કર્યો, હે આયુષ્ય મનો, તમે મનુષ્યનું આયુષ્ય લઈને આવ્યા, બહુ સારી વાત છે, આ જીવે સર્વે કર્યું છે, આ જીવે બધું કર્યું છે, એક આ વિના વ્યક્તિ નથી કર્યું. તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ, ખરેખર કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, એનો ઉપદેશ તે સાંભળ્યા નથી, એના માર્ગે ચાલ્યા નથી, એને માર્ગ બતાવ્યો એ સાંભળ્યો નથી, અથવા રૂડા પ્રકારે કરીને તે ઉઠાવ્યો એટલે અમલીકરણ કર્યું નથી. બાકી બધું કર્યું. મોટા ભાગે તો જીવ સંપ્રદાયમાં જે રૂઢિ રિવાજ ટ્રેડિશન હોય છે એ ટ્રેડિશનલી ફોલો થાય છે. દેખાદેખી યોગ સંજ્ઞા બીજું કાંઈ નથી હોતું, ઉપર ઉપરથી ચાલવું, પછી આપણે ત્યાં સ્વાધ્યાય થતો હોય તો એ રીતે, જ્યાં જે ચાલતું હોય તે રીતે ઊંડા ઉતરીને કરી લેવું છે. અને એ કરી લેવા જતા ક્યાંય ભૂલ હોય તો એને છોડી દેવી છે. એમ બરાબર દરકાર અને કાળજીથી કામ લીધું નથી. એ ખરેખર માર્ગ શું છે, જો છે એ માર્ગે હું ચાલું છું કે નહીં, મારે એ જ માર્ગે ચાલવું છે, બીજી રીતે મારે ચાલવું નથી. એ રીતે સત્પુરુષનું કહેલું વચન, એનો ઉપદેશ એ રીતે સાંભળ્યો નથી, અને સાંભળ્યો રૂડા પ્રકારે કરીને તે ઉઠાવ્યો નથી, ઉઠાવ્યો નથી માટે સાંભળ્યો નથી, ઉઠાવ્યો નથી માટે સાંભળ્યો નથી. બાકી સાંભળ્યોને ન ઉઠાવે તો એ સાંભળ્યો નહીં, સાંભળ્યો બધું સરખું થાય છે. હા, રૂડે પ્રકારે કરીને ઉઠાવ્યો નથી. રૂડે પ્રકારે એટલે સારી રીતે આત્મકલ્યાણ થાય એવા પ્રકારે સારી રીતે ઉઠાવ્યો નથી. અમલીકરણ કરવું પણ એ પણ બરાબર કાળજીથી, એમ એમ નહીં બરાબર. ગંભીર રોગ હોય ત્યારે ડાક્ટર શું કહે છે કે આમાં જરાય ગફલત મારી હોય નહીં ચાલે, તમે જરાય ગફલત મારી હોય નહીં ચાલે. ગયા હતા એક હોસ્પિટલમાં, મળવું હોય તો તમે તમારા બૂટ ચંપલ બહાર કાઢો, સ્ટરીલાઇઝ થયેલા સ્લીપર પહેરી લો, પાંચ દસ જોડી દસ બાર જોડી રાખેલા મળવા આવે, ઘણા માણસો સંબંધી હોય એટલે બધાય નહીં પહેરવાના કમ્પલસરી, પછી મોઢે મોપતી બાંધી લ્યો, વાત કરવી હોય તો એટલે, અને 10-12 ફૂટ છેટા બેસીને વાત કરો, એ પણ મોઢે મોપતી બાંધીને, સામે જે દર્દી છે એ પણ અને નાક સુધી બધું બાંધેલું રાખવાનું, કેમ ઇન્ફેક્શન લાગી જાય. ઠીક, અને આ દર્દમાં ઇન્ફેક્શન લાગે અને દર્દ ઉથલો મારે, અમારા કંટ્રોલમાં નહીં રહ્યા કે અમારા કંટ્રોલમાં નહીં રહ્યા. તો એ કે પ્રમાણે ટોટલી સરેન્ડર થવું પડે. એ સમજાવતા હતા અમને કે ડાક્ટર અમને એવી ધમકી આપી છે, ધમકી આપી એટલે સૂચના આપી છે, જો અમે કહીએ એ પ્રમાણે અક્ષરસ હોય તમારે ચાલવું પડશે, ભલે તમને તમે 3 લાખ રૂપિયા ઓપરેશનના મને આપ્યા. શું કીધું? પણ પોસ્ટ ઓપરેટિવ ટ્રીટમેન્ટની અંદર જેટલા દિવસ તમે હોસ્પિટલમાં રાખીએ એટલા દિવસ અક્ષરશ પાલન કરવું પડશે, અને એ કરવામાં તમે બેદરકારી રાખી અને કેસ બગડ્યો, મારી કોઈ જવાબદારી નથી ને હું કાંઈ હાથમાં નહીં લઉં તમારો કેસ. આ પૈસા લીધા પછી પિસ્તોલ દેખાડે એવી નથી. અહીંયા તો નો ચાર્જ, અને ભવ ભ્રમણ જેવો ભયંકર રોગ મટાડવાની વાત, તો પણ જો જીવને રૂડા પ્રકારે ઉઠાવવાની તૈયારી ન હોય એ ઉપદેશનું અમલીકરણ પોતાના હાથમાં આત્મહિતાર્થ કોના માટે કરવું છે? પોતાના આત્મહિતાર્થે જો રૂડા પ્રકારે ઉઠાવવું નથી તો પછી કોઈ દિવસ આત્મકલ્યાણ થાય નહીં. અને મુમુક્ષુની ભૂમિકામાં એ ઉપદેશ શ્રવણ કરીને રૂડા પ્રકારે ઉઠાવે તો રૂડા પ્રકારે ઉઠાવવામાં શું છે? પૂરી શક્તિથી અને પૂરી કાળજીથી, શક્તિ ગોતવા વિના આ કરી જ લેવું છે ને, કેમ ન થાય, પાછળ પડી જાવ, ન થાય ત્યાં સુધી પાછળ પડી જાવ, એમ બરાબર ઉત્સાહ લાવીને દુર્યોન લાગશે. હા, પોતાનું હિતમાં આત્માનો પ્રેમ છે ને, પોતાનું હિત સાધુઓમાં પોતાના આત્મા પ્રત્યેનો પ્રેમ છે, અને નહીતર આત્મા પ્રત્યેનો દ્વેષ છે. આનંદ ભિંદીએ ગાયું છે, દ્વેષ અરોચક ભાવ, અને આત્માની અરુચિ છે એ દ્વેષ છે, તારા આત્માનો દ્વેષ અરોચક ભાવ. અને એને જ અમે મુનિઓનું સામાયિક કહ્યું છે. શું કહે છે? મુનિઓ જે સામાયિક કરે છે કે સ્વરૂપમાં સ્થિર થાય છે, એ મુનિ દશાની વાત છે. પણ તું મુમુક્ષુની દશામાં જ્ઞાનીના માર્ગનું આરાધન કરે તો તે તારી ભૂમિકાનું સામાયિક કરી દીધું. કહેવા પાછળ ગંભીર આશય છે કે મુનિઓનું સામાયિક એ ચારિત્ર છે. મુનિઓનું સામાયિક છે એ ચારિત્ર છે, અને મુનિ દશાનું ચારિત્ર એ છે કે સામાયિકમાં રહે તે. સામાયિક એટલે સ્વરૂપસ્થ, સમવત્તા આય વત્તા એક, સ્વરૂપમાં રહેવું, સ્વરૂપમાં આવીને એકાગ્ર રહેવું, એને સામાયિક કહે છે. મુમુક્ષુની ભૂમિકામાં નાની પુરુષનો ઉપદેશ સાંભળી અને રૂડા પ્રકારે ઉઠાવે એટલે એનું એ ચારિત્ર થયું એ ભૂમિકાનું. મુનિને મુનિની ભૂમિકાનું જે સમ્યક ચારિત્ર થયું, અહીંયા કહે છે કે આ તારું સમ્યક ચારિત્ર અહીંયા છે. જેમ વચનની પ્રતીતિ, આજ્ઞા રુચિ અને સ્વચ્છંદ દેવોની ભક્તિ એ પ્રથમ સંકેત છે. શું સંકેત? તો ત્યાં નથી, પણ એ ભૂમિકાનું સંકેત છે કે નહીં? કે છે, એ ભૂમિકાનું સંકેત છે. તો કહે છે કે એ પ્રમાણે એમના માર્ગે ચાલ્યો એ તારું એ ભૂમિકાનું આચરણ એટલે ચારિત્ર છે. અમલીકરણ કર્યું એ તારું એ ભૂમિકાનું આચરણ એટલે તારું ચારિત્ર છે. ચારિત્રનું ટાઇટલ આપી દીધું, જે મોટા પણ એ સંકેતનું ચારિત્ર આપ્યું, એમાં એ ચારિત્રનું ટાઇટલ આપ્યું. ઓળખાણ થયું, એ ઓળખાણ થયું, એ જ્ઞાન થયું, એ તને જ્ઞાન થયું, એ ભૂમિકાનું એ જ્ઞાન છે. સંકેત પણ છે, જ્ઞાન છે, અને ચારિત્ર પણ પ્રસંગના ચારિત્ર ત્રણે લીધા કે ન લીધા, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર એ ભૂમિકાના છે. સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન, તેણે અમને આમ કહ્યું છે. શું કરવા? આ બે દ્રષ્ટાંત લીધા અને બીજા ન લીધા, બહુ વિચિક્ષણતા છે વાત કરવા. એક વાત લીધો ઋષભદેવ ભગવાનનો, એટલે આદ્ય તીર્થંકર ભગવાનનો, આદિનાથ ભગવાનનો દ્રષ્ટાંત લીધું, જેમણે માર્ગ ચાલુ કર્યો પહેલો વહેલો આ ભરત ક્ષેત્રમાં. અને બીજું દ્રષ્ટાંત લીધું, એ માર્ગ પૂરો થયો એવા અંતિમ કેવળીનો, એક પ્રથમ કેવળી અને એક અંતિમ કેવળી, બેના દ્રષ્ટાંત લીધા. પહેલા કેવળી કોણ થયા? સદ્ય ભગવાન. પહેલા કોઈને મોક્ષ માર્ગે નથી ને કોઈને કેવળ જ્ઞાને નથી, પછી એમનાથી જ એમના થકી જ એને થયું તેને થયું. પહેલા પહેલા કેવળીનું દ્રષ્ટાંત લીધું, પહેલા કેવળ જ્ઞાની પણ આમ કીધું, અને છેલ્લા કેવળ જ્ઞાનીને પણ આ જ વાત કહેવામાં આવી હતી. તો કહેવાની જરૂર નથી કે એક પોડાકોડી સાગરમાં ચોથા આરામાં જે કાંઈ કેવળ જ્ઞાનીઓ થયા લાખો કરોડો, શું એ બધાને એ જ પ્રકાર હતો, બીજો નહોતો, એ વાત કહેવાની હવે જરૂર હતી. દ્રષ્ટાંતમાં પછાડ આવી હતું છે. જો ઋષભ ભગવાને આ કહ્યું અને સુધર્મા સ્વામીએ પણ આ જ વાત કરી. જંબુ સ્વામી છેલ્લા કેવડી છે, મથુરા થઈ ગયા ને, બધી વાત કરે છે. સર્વશાસ્ત્રો નું બોધ લક્ષ, અમારો અનુભવ, ઋષભદેવ ભગવાન નો ઉપદેશ અને જંબુ સ્વામી ને પ્રાપ્ત થયેલો ઉપદેશ, આ બધા પુરાવા પડતા. શું કે છે કે સુધર્મા સ્વામી જંબુ સ્વામી ને ઉપદેશે છે કે જગત આખા નું જેને દર્શન કર્યું છે એવા મહાવીર પરમાત્મા, તેને અમને આમ કહ્યું છે. પ્રત્યક્ષ છે ને, પ્રત્યક્ષ ઉપદેશ લીધો છે મહાવીર ભગવાન. શું કહ્યું છે અમને? ગુરુને આધીન થઈને વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. ગુરુ આજ્ઞા એ ચાલ્યા, સ્વચ્છંદે ન ચાલ્યા પણ ગુરુ આજ્ઞા એ ચાલ્યા. ભગવાનની વાણીમાં પણ ગુરુનો મહિમા ખૂબ આવેલો, ખૂબ ખૂબ આવેલો. પછી અન્ય મત વાળા એ દાજુ પકડ્યું, બીજું છોડી દીધું, પણ એ મૂળ વાત ભગવાનના ભગવાનની દિવ્ય થનીની વાત છે. એ વાત એમણે પેલા નિયમ નિયમ વાળા કાવ્યમાં લીધી કે ગુરુ પ્રત્યે જ્યાં પ્રેમ વધ્યો ત્યાં આગમના રહસ્યો હૃદયની અંદર ઉત્પન્ન થવા માંડ્યા. પર પ્રેમ પ્રવાહ બળે પ્રભુ છે, પ્રભુ એટલે ગુરુ ત્યાં લેવાય. સબ આગમ ભેદ થો, શાસ્ત્રો વાંચ્યા વગર શાસ્ત્રોના રહસ્યો હૃદયમાં પ્રકાશિત થાય એ ચમત્કાર ની તો બીજું શું છે? ગળી જાય દર્શન નો શું થાય? દર્શન હો ગળી જાય એકદમ, એવો વિષય છે. એટલે એમ કે છે કે ભગવાન મહાવીર સ્વામીએ અમને આવું કહ્યું હતું, કાંઈ એક બે જણની વાત નથી. અનંતા અનંત પુરુષો, અનંત આત્માઓ મોક્ષ માર્ગને પાયમાં, મોક્ષને પાયમાં એ ગુરુને આધીન થઈને વર્તતા થતા પાયમાં છે. એમણે 213 માં એ વાત બહુ જરા જોરથી કરી છે કે અમે તો પરમાત્માથી પણ સત્પુરુષને આગળ કરીએ છીએ. તમે ખોટું લગાડતા નહીં. કેમ એમ કરે છે? કઈક એમાં વાસ્તવિકતા જોવે છે. એમનો અનુભવ બહુ બોલે છે, એમનો પોતાનો અનુભવ બહુ બોલે છે. અનુભવ નો પોકાર છે બધો. સંત ચરણ ની સમિતતા અમને વધુ વાલી છે, મોં વાલી છે. ત્યાંની ક્યાં વાત લઈ જાય છે? એ બધો એમણે અનુભવ કર્યો છે. એવા પોતાના ગુરુના ચરણ સામીપ્યનો એમણે અનુભવ કર્યો છે અને એ અનુભવમાંથી એ વાતો એમને લખી છે. એવું એમને બહુ વાલું લાગેલું એ એમણે લખ્યું એમ કે છે. ત્યારે સંતચરણને પોતાના ગુરુનું સામીપ્ય મળેલું અને એ સામીપ્યને લઈને એમનો દર્શનમાં ગળી ગયેલો. દર્શનમાં ગળી ગયા પછી એમણે પોતાનું સિદ્ધપદ હાથમાં જોયું ત્યારે એમને થયું ખલાસ. આ સ્થિતિ એમને બહુ પસંદ છે, બહુ વાલી છે. હવે એમને મોક્ષનો પણ વિકલ્પ રહેતો નથી. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ્ય છે, લક્ષ્ય એટલે ઈરાદો. શાસ્ત્રોમાં, બધા શાસ્ત્રોમાં, બધે સ્થળે આમ કેવું છે એમ કે ઠીક કેટલું તારવું છે એમને શાસ્ત્રો વાંચીને, ક્યારેક કોઈ તારવી શકે એવું તારવું છે. અણા એ ધમ્મો અને અણા એ તવો, આજ્ઞા એ જ ધર્મ છે, ગુરુ આજ્ઞા એ જ ધર્મ છે અને ગુરુ આજ્ઞા એ જ તપ છે. આજ્ઞાધીન પણ એવું છે કે આજ્ઞાધીનપણે રહેવા જાય તો પાણી ઉતરી જાય, બધું મૂકી દેવું પડે એને, મૂક પ્રતિબંધ મૂકી દેવો પડે. છોકરાને પારકો કર તો કરી દેવો પડે, પ્રકૃતિ મૂકી દે તો મૂકી દેવી પડે. નહીતર જીવ મૃત્યુ પસંદ કરે પણ પ્રકૃતિ છોડવાનું પસંદ ન કરે. ભલે મરી જાઓ, બીજી રીતે નહીં ચાલે, હું બીજી રીતે નહીં કરું, ભલે થવું એ થઈ જાય. શું કહે? ભલે થવું એ થઈ જાય પણ હું બીજી રીતે નહીં કરી શકું. એ શું બતાવે છે? જીવ પ્રકૃતિ વશ એટલો છે કે મૃત્યુ પસંદ કરે, પ્રકૃતિ છોડી શકે. ગુરુઆજ્ઞામાં તો બધું મૂકવું પડે. કેમ કે એ પ્રકૃતિ એનો આત્મા છે અને એનું સમર્પણ કરવું પડે. આત્મસમર્પણ કે છે એને, શું કે છે? આત્મસમર્પણ એ જ એનું તપ છે. એને મૂકવા માટે જે કાંઈ મહેનત પડે, કષ્ટ પડે, એ જ એનું તપ છે. આના એ તવો એ રીતે આજ્ઞામાં એકતા રહેવું સુલભ નથી. સુરતાલીમાં કીધું ને, આજ્ઞામાં એકતા થવું એ સુલભ નથી. વાત સાદી લાગે, એમાં હું આજ્ઞામાં રહેવું એમાં હું વાંધો, એ કેમ આપણે કરવાનું, બીજું નહીં કરવાનું. એમ નહીં પાણી ઉતરી જાય એવી વાત છે, એમ કરવા જતા પાણી ઉતરી જાય એવી વાત છે, એ સુલભ નથી. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ, એ આચરણનું સૂત્ર છે. એ આચરણનું સૂત્ર છે. સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ્ય છે, એ લક્ષ્ય જીવને સમજાયો નથી. મોટા પુરુષો એટલે તીર્થંકર પરમાત્માનો એ જ લક્ષ્ય છે, કહેવાનો લક્ષ્ય તો એ છે પણ એ લક્ષ્ય જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે. સર્વથી પ્રધાન એવું કારણ છે એ સ્વચ્છંદ છે. એ સ્વચ્છંદને કારણે નથી સમજાવ, એનો અર્થ એ થાય છે કે સ્વચ્છંદ જેવો કોઈ મોટો દોષ. અને જેણે સ્વચ્છંદને બંધ કર્યો છે એવા પુરુષને પ્રતિબદ્ધતા એટલે કે લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ સંબંધીનું બંધન, દેહ અભિમાનરૂપ બંધન એટલે દેહમાં પોતાપણારૂપ બંધન અને સંકલ્પ વિકલ્પરૂપ બંધન, એ બંધન તળવાનો સર્વોત્તમ ઉપાય જે કાંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. શું કહે છે કે સર્વથી પ્રધાન કારણ એવું સ્વચ્છંદ છે, આ લક્ષ્ય સમજાવવામાં. અને જેણે સ્વચ્છંદને બંધ કર્યો છે, જીગ્યો નથી, એવા પુરુષને પ્રતિબદ્ધતા એ બંધન ટાળવાનો સર્વોત્તમ ઉપાય જે કાંઈ છે તે આ ઉપરથી તમે વિચારો કે આજ્ઞામાં આવે એટલે બધા પ્રતિબંધને છોડવાનો વારો આવે. કૃપાળુદેવ પાસે સાધુ આવેલા વ્યાખ્યાન કરે છે, ઉપદેશ દેતા છે બધાને. પછી ગુરુ કૃપાળુદેવ થી પ્રભાવિત થયા, ભાવુકતામાં પણ આવી ગયા. હવે આપ કયો એમ મારે કરવું છે, આપ મને આજ્ઞા કરો એમ કરો. તો એક કામ કરો, પણ જો ટેસ્ટ કર્યો એમ કે તમે અત્યાર સુધી ઉપદેશ આપતા હતા, તમે આપતા હતા, હવે જ્યાં જ્યાં તમે ઉપદેશ આપી આવ્યો છો ત્યાં જઈને કહી આવો કે અત્યાર સુધી જે મેં ઉપદેશ આપ્યો ને એ બધો મારો અજ્ઞાનને કારણે ખોટો ઉપદેશ આપવાનો છે, મારા છે, મારી ભૂલ થઈ છે. અત્યાર સુધી મેં ઉપદેશ આપ્યો એ જ મારી ભૂલ થઈ છે, મને ક્યાં જ્ઞાન પ્રાપ્તિ હતી તો ઉપદેશ આપો. એ જ્યાં જ્યાં તમે ઉપદેશ આપી આવ્યો છો ત્યાં જઈને કહેવા તો કે એ તો સાલો કેમ થાય, એ કેવી રીતે થાય, એ તો મુશ્કેલ છે, એવું તો ન થઈ શકે. તો પછી તમે આ વાત રવા દો, મારે આપો કયો એમ કરવું છે એ વાત કરવા દે. એવું છે કેમ કે બધે માન છે એવું હોય પાટ ઉપર બેસે, અમે ત્યાં જઈને એમ કેવું નાના હું ખોટો હતો, એ વાત તો બધે એવું છે. આ ઉપરથી તમે વિચારો તો બધું મૂકવાનો વારો આવશે. આજ્ઞામાં રહેવું, આધીન થઈને રહેવું, એટલે એમના ચરણ કમળ સમીપમાં રહેવું, એટલે આ વાત છે. ચરણ સમીપમાં રહેવું એટલે કાંઈ ખાલી પગ પાંઈ બેસી જવું એમ નથી, એ કે એ પ્રમાણે કરવા જતા બધું મૂકવાનો વારો આવશે. મીઠાશ વેદી છે, જે પોતાપણું કરીને મીઠાશ વેદી છે, એ મીઠાશ મૂકતા રિએક્શન આવે છે. ફટલીને આત્મા માનતો નથી, મૂકી શકતો નથી, મૂકવું પડે છે. વિચારો તમે, ચોક્કસ એમાં કાંઈ વાત નથી, કાંઈ મોટી વાત નથી, મૂકવું એ કાંઈ મોટી વાત છે. એમાં હું દીવા જેવી વાત છે, કોણ કોનું છે, સીધી વાત છે. કલ્પના જ કરી છે મારા પણ, બાકી છે કોણ કોનો સવાલ જ નથી. કાંઈ આત્મા નથી, આમો જીવ કોઈ આત્મા નથી, અનંત ગુણનો ધણી પરમાત્મા બિરાજે છે, એને હું દીકરો કેવી રીતે બનાવું? વાત પૂરી થઈ ગઈ. એ વિચારતા અમને જે કાંઈ યોગ્ય લાગે તે પૂછજો, અને એનો વિચાર કરતા કદાચ અંદરથી વાતો ઊભી થશે, સમાધાન નહીં આવે, પૂછજો, ખુશીથી પૂછજો. અને એ માર્ગે જો કાંઈ યોગ્યતા લાવશો તો એ માર્ગે ચાલવાની કોઈ થોડી જાજી પણ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે, સમ્યક દર્શન મળશે, ઉપશમ સમ્યક દર્શન થશે થશે ને ગમે ત્યાંથી થશે. એ માર્ગે આવશો તો થવાનું થવાનું ને થવાનું. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો. એમ બરાબર કીધું છે, મારે ઉપશમ મળે એટલે મોક્ષ માર્ગ મળે, અને જેની આજ્ઞાનું આરાધન કરતા એ મળે એવા પુરુષની મને જરૂર છે, અને એની ખોજ મારે કરવી છે. ઓળખવા જોઈએ ને, આ તો 24મું વર્ષ છે, 24 વર્ષનો છોકડો લાગે, દીક્ષાધારી છે, ઓળખાણ થવી બીજી વાત છે. આખી ઉપદેશ સાંભળીને કે સત્સંગ કરીને પ્રભાવિત થયા એક વાત છે, ઓળખાણ થવી બીજી વાત છે. જુદી જુદી વાત છે, તદ્દન ખુદ રાખવામાં એ વાત છે. ખુજી હોય છે એને ઓળખાણ થાય છે, બાકી તો વગે વગે તો ઘણા ચાલે છે. તેથી થઈ ગયું. બાકી બીજા બધા સાધન પછી કરવા યોગ્ય છે. બીજા જેટલા કોઈ સાધનો છે એ પછીની વાત છે, એ પહેલાં કોઈ વાત નથી. અમારે વ્રત લેવા કે નહીં, ઉપવાસ કરવા કે નહીં, ફલાણો ગ્રંથ વાંચવો કે નહીં, એ બધું પછી. પહેલાં આ તૈયારી છે. એ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ વિચારતા લાગશે નહીં. જ્યારે યથાર્થ કરશો તો તમને આ સિવાય બીજો કોઈ ઉપાય નહીં લાગે. વિકલ્પથી લાગે તો શું, એટલે કોઈ બીજો વિકલ્પ ઉઠે કદાચ મોક્ષ માર્ગ માટે તો જણાવશો. પરંતુ કહેજો, એમને આમ પણ લાગે છે કે જે કાંઈ યોગ્ય હોય તે જણાવાય, તો એ વિષયમાં પણ તમને યોગ્ય સમાધાન જણાવી શકાશે. બાકી આટલા પ્રમાણોથી આ વાતને અમે વજન દઈને કહી છે, છતાંય તમને બીજું લાગે તો કહેજો, તમે ઊભા છે. એવી રીતે વાત કરી છે કે જીવને કાંઈક પ્રકારે વિચારી રાખ્યો હોય છે અને કાંઈક અંદરથી વાતો ઊભી થાય છે, આમ કરીએ તો, આમ કરીએ તો, તેમ કરીએ તો. બીજી વાત જ નથી, બીજી રીતે બની શકે એવી કોઈ પરિસ્થિતિ છે. હા, ઓ તો હે કોઓર્ડિનેશન તો આગે પૂછાય.